તારીખ 26/1/1999 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 511 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 823
ચંદ્ર વચનામૃત પત્રાંક 511 ચાલે પાણી 412 પત્રમાં જે મુખ્ય વિષય હતો એક પહેલા પેરેગ્રાફમાં પ્રયોજનભૂત વિષય તો નથી લીધો છે. ત્યાર પછીનો જે મોટો પેરેગ્રાફ છે એમાં કરુણાનુયોગનો વિષય ચર્ચા કરે છે. શ્રીજીને આ જીવના અજ્ઞાનની જે વ્યાખ્યા કરી છે તેમાં સમયે સમયે તેને અનંત કર્મનો વ્યવસાય કર્યો છે અને અનંતકાળથી અનંત કર્મનો બંધ કરતો આવ્યો છે એમ કહ્યું છે. તે વાત તો યથાર્થ છે, પણ ત્યાં આપણે એક પ્રશ્ન થયું કે
શું કહેવું છે,
લાંબુ વાક્ય છે
પણ આવું જે
જીનદેવનું પ્રતિપાદન છે એ વિષયમાં આશંકા કરે છે સુભાષભાઈએ કે સંસારમાં જે જીવ છે એનું અજ્ઞાન એવા પ્રકારનું છે.
અજ્ઞાનની વાત સમજાવતા ભગવાને એમ કહ્યું
કે પ્રતિ સમય તે અનંત કર્મને બાંધે છે, એવો પરિણામનો વેપાર કરે છે. સમયે સમયે અનંત કર્મના પરમાણુ એને બંધાય છે. એ રીતે અનાદિકાળથી અનંત કર્મનો બંધ કરતો આવ્યો છે. અનંત પરમાણુ આશ્રવે છે, બંધાય છે અને અનંતકાળથી આ ચાલે છે. પરમાણુ ઘણા સૂક્ષ્મ છે અને અવગાહન શક્તિ હોવાથી ત્યાં કાંઈ ગળદી થતી નથી. અનંત પરમાણુ બંધાય તો પણ કાંઈ ત્યાં બહુ જગ્યા નથી, એવું કાંઈ નથી થતું. પરમાણુમાં અને જીવમાં છે એ દ્રવ્યમાં અવગાહન શક્તિ એવી છે કે એક જ જગ્યાએ ગમે એટલા રહીએ, હિસાબ નહીં જેનો, અનંત આવીએ એક જગ્યાએ, અનંત આવીએ એક પ્રદેશે, અનંત આવીએ. અનંતા જીવ પણ રહીએ, અનંતા પરમાણુ પણ રહીએ, બીજા દ્રવ્યોની તો સંખ્યા નથી. એટલે ત્રણ તો એક એક જ છે, આકાશ ધર્માસ્તિ ને અધર્માસ્તિ કાળ ત્રણ તો એક જ છે. કારણો ફિક્સ છે એટલે એને તો એક કારણો સાથે બીજા કારણોને અડવા પણ, એક જગ્યાએ આવવા પણ નથી. હલચલ કરનારા, ગતિ કરનારા બે દ્રવ્યો છે, પરમાણુ અને જીવ. જીવોની સંખ્યા અનંત છે સંસારમાં, લોકમાં, વિશ્વની અંદર, અને પરમાણુની સંખ્યા અનંત અનંત છે. એક જીવની બરાબરીમાં અનંત પરમાણુ છે, એટલી બધી સંખ્યા છે. અને એ બધા ગતિમાન છે એટલે એક આકાશના ક્ષેત્રે અનંત જીવ પણ રહીએ અને અનંત પરમાણુ પણ રહીએ, એમાં કાંઈ ગળદી ન થાય. એવી રીતે અનાદિકાળથી અનંત કર્મનો બંધ જીવ કરતો આવ્યો છે એમ કહ્યું છે તે ભગવાનની વાત તો યથાર્થ છે, પણ ત્યાં આપને એક પ્રશ્ન થયું કે તો તેવા અનંત કર્મ નિવૃત્ત કરવાનું સાધન ગમે તેવું બળવાન હોય તો પણ અનંતકાળને પ્રયોજને પણ તે પાર પડે નહીં. અનંતકાળથી અનંત બંધાયેલા હોય તો એને છૂટવામાં પણ અનંતકાળ જોઈએ, ગમે એવું બળવાન સાધન હોય તો એનું શું. પણ બીજી બાજુ સમયે સમયે ખરે છે પણ ખરા, જેટલા ભોગવાઈ જાય છે એટલા ફરતા જાય છે, એટલે બધા એમને એમ રહીએ છે એમ નથી. શું જોકે કેવળ એમ હોય તો તમને લાગ્યું તો હોય તેમ સંભવે છે. તથાપિ જીને પ્રભાથી જીવને અનંત કર્મનો કરતા કયો છે. પ્રભાથી એટલે શું, કર્મનો પ્રભા છે આવા ગમે. આવીને રહીએ છીએ, કાંઈ અનંતકાળ માટે રહી જાય છે એમ નથી. જૂના જાય છે નવા આવે છે, જૂના જાય છે નવા આવે છે, એવો પ્રવાહ ચાલુ છે. જોડાય તો ખરે જ તે જે ઉદયમાં આવ્યા એ તો ખરવા જ આવ્યા છે. નવા બંધાય જોડાય તો નવા બંધાય, ને ન જોડાય તો નવા ન બંધાય. પણ ઉદયમાં આવ્યા એ તો જ્ઞાની ને અજ્ઞાની ને ખરવા જ આવ્યા છે. જેટલા ઉદયમાં આવ્યા એટલા ખરે. બાકી પોતે જોડાય તો નવા બાંધે, જૂના જાય નવા બાંધે, જૂના જાય નવા બાંધે, એમ બને છે. પ્રવાહનો અર્થ શું છે? આપણે નળનો કોક ખોલી નાખીએ છીએ, આપણને ધાર દેખાય છે પાણીની, એક સરખી ધાર દેખાતી હોય તો તેના તે પરમાણુ નથી ધારમાં. પાણીના પરમાણુ બધા જુદા જુદા છે. એક એક સેકન્ડે એ ધારની અંદર બીજા પરમાણુઓ છે પાણીના. તેના તે પાણીના પાર્ટિકલ્સ નથી, ભલે દેખાય છે એક સરખા, તો એને પ્રવાહ કહે છે. કે બદલાય છે છતાં લાગે છે કન્ટિન્યુટી, જેને એમને એમ લાગ્યા કરે છે. એ કન્ટિન્યુટી બતાવવાનો જે શબ્દ છે એને પ્રવાહ કહે છે. પણ એનો અર્થ કે બદલાતા તો બદલાતા 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 એક ધારું બદલવા પણ ઉરીએ છે. એટલે જીને પ્રવાહથી જીવને અનંત કર્મનો કરતા કહ્યો છે. અનંતકાળથી કર્મનો કરતા તે ચાલ્યો આવે છે એમ કહ્યું છે. પણ સમયે સમયે અનંતકાળ ભોગવવા પડે એવા કર્મ તે આગામી કાળ માટે ઉપાર્જન કરે છે એમ કહ્યું નથી. કોઈ પણ કર્મ એવું નથી કે જે અનંતકાળ સુધી ભોગવવું પડે એવી જેની સ્થિતિ બંધાય, એવું પણ એક કર્મ નથી. અથવા એટલા જથ્થામાં કોઈ કર્મ નથી કે જેને ભોગવતા અનંતકાળ લાગે, એવું પણ નથી. દરેક કર્મના ઉદયની અને અસ્તની સ્થિતિ હોય છે. સત્તામાં રહેવાની પણ સ્થિતિ હોય છે અને ઉદય અસ્તની પણ સ્થિતિ જ હોય છે. અનંતકાળ સુધી કોઈ જીવની સાથે બંધાયેલો પરમાણુ રીએ કર્મના એમ પણ નહીં, અને ઉદયમાન થઈને અનંતકાળ ઉદય ચાલે કોઈનો એમ પણ બને નહીં. એવી રીતે કર્મ બંધ ભગવાને કહ્યો નથી કે અનંતકાળ સુધી બંધાયેલો રહે ને અનંતકાળ સુધી ઉદયમાં હલવાયેલો રહે, એવું કંઈ ભગવાને કહ્યું નથી. કોઈ જીવ આશ્રય એ વાત દૂર રાખી વિચારવા જ ભોગવવા પડે આગામી કાળ માટે ઉપાર્જન કરે છે એમ કહ્યું નથી. અનંતકાળ ભોગવવા પડે અને અનંતકાળ એવા ઉપાર્જન કરે છે એમ તો કહ્યું નથી. આવ્યું કોઈ જીવ આશ્રય એ વાત દૂર રાખે વિચારવા જતાં એમ કહ્યું છે કે સર્વકર્મનું મૂળ એવું જે અજ્ઞાન મોહ પરિણામ, તે હજુ જીવમાં એવું ને એવું ચાલ્યું આવે છે. એટલે કોઈ જીવ આશ્રય વાતને દૂર રાખીને એટલે શું કે જે જેનો કાળ લભ્યું પાકી ગઈ છે એવા જીવની અપેક્ષા નહીં રાખવાની. અહીંયા જેની કાળ લભ્યું પાકી એ તો મોહને તોડતો 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 મોહને ખલાસ કરશે. એટલે એવા કોઈ જીવની વાતને દૂર રાખીને વિચારવા જતા એમ કહ્યું છે કે સર્વકર્મનું મૂળ એવું જે અજ્ઞાન અને મોહ પરિણામ, તે હજુ જીવમાં એવું ને એવું ચાલ્યું આવે છે કે જે પરિણામથી અનંતકાળ તેને ભ્રમણ થયું છે, અને જે પરિણામ વિરતા કરે તો હજુ પણ એમને એમ અનંતકાળ પરિભ્રમણ થાય. એટલે ભગવાનને શું સમજાવવું છે કે અનંતકાળથી તું અનંત કર્મ બાંધે છો એમ કહીને એમ સમજાવવું છે કે હજી તારો અજ્ઞાનને મોહ એવાની વાત છે કે જેના ફળમાં તું અનંતકાળથી પરિભ્રમણ કરી રહ્યો છું, અને હજી પણ જો એવું અજ્ઞાનને મોહ રહેશે તો અનંતકાળ પરિભ્રમણ કરીશ. કર્મ તો પ્રવાહી છે, જૂના જાય છે નવા આવે છે, જૂના જાય છે નવા આવે છે, એમ અનંતકાળ ગયો હજી અજ્ઞાનને મોહ ન છોડે તો અનંતકાળ રહેશે, એમ કહેવાનો
ભગવાનનો આશય છે. દ્રષ્ટાંત આપે છે અગ્નિના એક તણખાને વિશે, આખો લોક સળગાવી શકાય એટલો ઐશ્વર્ય ગુણ છે. એક તણખા ઐશ્વર્ય ગુણ એટલે શક્તિ, યોગ્યતા, સામર્થ્ય. કેટલું છે એક તણખામાં? આખા જગતને બાળે એટલું. આગ લાગે તો પછી ખલાસ, બધાને બાળી નાખે. એક તણખામાંથી આગ લાગી હોય પછી આગ એક તણખામાંથી લાગી છે માટે નાની છે એમ નથી. એ તો જેટલું એની અંદર બળવા યોગ્ય આવ્યું એટલું સ્વાહા થઈ જાય. તથાપિ તેને જેવો જેવો યોગ થાય છે, એ આગને જેટલા પદાર્થોનો યોગ થાય છે અગ્નિને, તેવો તેવો તે ગુણ ફળવાન થાય છે, તેટલું તેટલું તે બાળે છે. કેટલું? જેટલું એની જાળમાં પકડાય એટલું બાળે છે. જાળમાં ન પકડાય તો ન બાળે. શક્તિ કેટલી છે આખા લોકને બાળવાની? બળે છે કેટલું? જેટલું અગ્નિને બળવાના પદાર્થનો સંયોગ થાય એટલું બાળે. એ દ્રષ્ટાંત. તેમ અજ્ઞાન પરિણામને વિશે અનાદિકાળથી જીવનું રખડવું થયું છે, તેમ હજુ અનંતકાળ પણ ચૌદે રાજલોકમાં પ્રદેશે પ્રદેશે અનંત જન્મ મરણ તે પરિણામથી હજુ સંભવે છે, સામર્થ્ય છે અજ્ઞાન અને મોહમાં અનંતકાળ પરિભ્રમણ કરાવવાનું સામર્થ્ય છે. પણ જો મોહને અજ્ઞાન તોડે એટલે એ લાઈન તૂટી ગઈ, પરિભ્રમણની જન્મ મરણની લાઈન તૂટી ગઈ. એટલે સંભવિત છે ક્યાં સુધી? પોતે મોહને અજ્ઞાનને પરિણામ કરે ત્યાં સુધી. તથાપિ જેમ તણખાને અગ્નિ યોગવશ છે, તણખાનો અગ્નિ છે એ યોગવશ છે એટલે જેટલું એને સંબંધ થાય એટલું જ બાળે, તેમ અજ્ઞાનના કર્મ પરિણામની પણ અમુક પ્રકૃતિ છે. અજ્ઞાનના કર્મ પરિણામની પણ અમુક પ્રકૃતિ છે. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ એક જીવને મોહનીય કર્મનું બંધન થાય તો 70 કોળાકોળી સાગરોપમનું થાય એમ શ્રીજીને કહ્યું છે. આ દર્શન મોહનું છે. બાકી તો બધી પ્રકૃતિનો ઉત્કૃષ્ટ બંધનનો કાળ ઓછો છે. સૌથી વધારે લાંબો કાળ હોય તો દર્શન મોહનો છે. એટલે સૌથી મોટામાં મોટો જીવને નુકસાન કરનારું કોઈ કર્મ હોય તો તે દર્શન મોહ છે. એને લઈને જીવને લાંબો કાળ સુધી પરિભ્રમણ કરવું પડે. એટલે એમાં સામર્થ્ય છે. માનો કે એક જીવે 70 કોળાકોળીનું મિથ્યાત્વ બાંધ્યું, પ્રકૃતિ છે દર્શન મોહને, તો એને 70 કોળાકોળી સુધી મોહભાવમાં રહેવું જ પડે એવું કોઈ જરૂરી નથી. વચ્ચે જીવ જો લાઈન ફેરવે, પોતાના પરિણામની ગતિ ફેરવે, દિશા ફેરવે, તો પ્રયોગ લબ્ધિમાં આવે તો અંત કોળાકોળીમાં આવી જાય, એક કોળાકોળી સાગરમાં આવી જાય. એને પ્રયોગ લબ્ધિ કીધી છે. બાકી તો જેટલી યોગ્યતા વિશેષ પાત્રતા આવે એટલી દર્શન મોહની સ્થિતિ ઘટે જ છે, ઘટતી જ જાય છે, પાતળો પડતો જ જાય છે, ઘટતું જ જાય છે. એટલે જીવના પુરુષાર્થને આધીન છે. આમ તો મુખ્યપણે તો નિર્મોહી એવા જે સર્વજ્ઞ વિતરાગ નિરેન્દ્ર દેવ અને એમના આરાધકો, વિતરાગતાના આરાધકો, એના પ્રત્યે વિરુદ્ધતા ખૂબ થાય ત્યારે દર્શન મોહ આકરો બંધાય. એટલે શું થાય છે કે ઘણાને ભોગવવું પડે છે. એટલે શું થાય કે નિગોદમાં ચાલ્યો જાય જલ્દી, જે થોડી વિચારવા જેવી વાત કરીએ તો વિતરાગ માર્ગ છે, મૂળ માર્ગ છે. એ મૂળ માર્ગ એક જ પ્રકારનો ત્રણે કાળે છે. એ મૂળ માર્ગનું પ્રતિપાદન કરતા એમાંથી અનેક સંપ્રદાયોના માર્ગો ચાલ્યા. એ જે સંપ્રદાયો ઉત્પન્ન થયા એમાં મૂળ માર્ગને છોડીને જે જે સંપ્રદાયો જૈન અને જૈનેતર એમ બે થયા. જૈન પણ, જૈન સંપ્રદાય પણ અન્ય મતની જેમ ચાલ્યા અને અન્ય મતો પણ જૈનનું નામ એને ન ધરાવ્યું. મૂળ માર્ગનો વિરોધ જે જુદા પીડા એ કરે છે, કોઈ ડાયરેક્ટ કોઈ ઇનડાયરેક્ટ. અને એમાં તીન જ ગતિમાં થઈ ડિટોરિએશન ચાલુ થાય એટલે અસંગની થયો એમાંથી ચાર ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, એક ઇન્દ્રિય થતા વાર નથી લાગતી. આયુષ થોડા હોય છે, નિગુદમાં ચાલ્યો જાય. સંસારના બીજા પાપ એટલું બંધન નથી થતા મોહનું. તમે કોઈ કારખાનું ચલાવો કે તમે ગૃહસ્થિના પાપ કરો એનાથી એટલો દોષ નથી થતો જેટલો ધર્મને નામે દોષ થાય છે. અને એ નિગુદનું કારણ બને છે. કોઈ ક્રોધથી વિરોધ કરે તો વાયા નરક નિગુદમાં જાય, અને કોઈ માયાચારથી વિરોધ કરે તો સીધો નિગુદમાં જાય. ક્રોધનું પરિણામ નરક ગતિ આવે છે, માયાચારમાં તિરંજ ગતિમાં થઈને નિગુદમાં ચાલ્યો જાય. નિગુદ પણ તિરંજ ગતિનો જે ડિવિઝન છે. શું અને ત્યાં આનંદકાળ રહે છે, શીતળકોડા કોડી નહીં. તો એને જે મિથ્યાત બાંધ્યું એ શીતળકોડા કોડી સાગર તો ભોગવે પણ વળી નવું બાંધતો ત્યાં અનંતકાળ કાઢે. શીતળકોડા કોડી તો મર્યાદિત કાળ છે, સંખ્યાત કાળ થયો. અસંખ્યાત નહીં, અનંતકાળ કાઢે છે. આવી દિશા થાય છે. બે ઇન્દ્રિયો સુધી જીભ હોય છે, બે ઇન્દ્રિય થી એક ઇન્દ્રિય ને જીભ નથી હોતી, ગઈ એની. એટલે એ પ્રકારથી બહુ સાવધાન રહેવું જોઈએ. ખુલ્લી ચૂકે પણ એ પ્રકારમાં ના આવવું જોઈએ. મૂળ માર્ગ શું છે એ સમજવાની આપણી પોતાની અંગત જવાબદારી છે, અને એ મૂળ માર્ગને વળગી રહેવું જોઈએ. કોઈ પણ ભોગે વળગી રહેવું જોઈએ, એમાં કોઈની અપેક્ષા રાખવાનો સવાલ ઊભો નથી થતો. કે ભાઈ અમારા કુટુંબમાં, સગા સંબંધીમાં, વિવાહમાં, બીજામાં, ત્રીજામાં આમ છે તેમ છે, કાંઈ નહીં. બહુ મોટો નફા નુકસાનનો વેપાર છે આની અંદર. બહુ નુકસાન થાય તો નુકસાન એ બહુ મોટું છે, અને નફો થાય તો નફો બહુ મોટો છે. વેપારનો વોલ્યુમ જ મોટું છે આ. શું કે દર્શનનો વેપાર છે. એટલે એમાં જવાબદારી પોતાની જીવે અંગત રીતે સમજવી પડે. એમાં સમૂહ ન ચાલે, એમાં કોઈ સંબંધ ન ચાલે, એમાં કોઈ સગું ન ચાલે, એમાં કાંઈ ન ચાલે. કેમ કે જે દુર્ગતિમાં જાય તો એકલો જ જવાનો છે, અને મોક્ષમાં જાય તો પણ એકલો જ જવાનો છે. સુખને ભોગવે તો એકલો, દુઃખને ભોગવે તો એકલો જ ભોગવે છે. એમાં કોઈ ભાગ પાર્ટિસિપેટ કરી શકતો નથી. માટે અંગત રીતે એ વાતને સમજમાં લેવી જોઈએ, અને સમજીને આરાધન પણ કરવું જોઈએ.
ધર્મ ધર્મ ધર્મ
એટલે જ્યાં સુધી પોતાને સત્ય સમજણની પરિપક્વ યોગ્યતા ન આવે ત્યાં સુધી જિજ્ઞાસુ રહેવું, મધ્યસ્થ રહી જવું, ત્યાં સુધી આપણે અભિપ્રાય આપીને અનુમોદન ન કરવું, જાણે અજાણે એ ભૂલ નહીં કરવી. હવે બીજું એની અંદર એક ધ્યાન ખેંચવા જેવી વાત છે કે વર્તમાનમાં જે જૈનેતર છે એ ડાયરેક્ટ વિરોધ નથી કરતા મૂળ માર્ગનો, એ ખાલી પોતાના સંપ્રદાયને, પોતાની થિયરીને, પોતાના પ્રિન્સિપલને, પોતાની ફિલોસોફીને એસ્ટાબ્લિશ કરે છે અને એસ્ટાબ્લિશ કરવાનો પ્રયત્ન કરે છે, સ્થાપે છે, સારી રીતે સ્થાપના કરવાનો પ્રયોગ કરે છે. પણ આ જૈનો ખોટા છે એવું સીધું નથી, એની અંદર કોઈ પોતાની વાત કરે છે, આમ કરો તમને લાભ થાય, આમ કરો તમને તમારું કલ્યાણ થાય, તમારો મોક્ષ થાય, ફલાણું થાય, ધર્મ થાય, શાંતિ થાય, આમ થાય તેમ થાય, જે ગણાવી. પણ જૈનના નામે જે ચાલે છે એ વધારે ડેન્જરસ છે. કેવી રીતે? કે તમે શુદ્ધ ઘીનો વેપાર કરો છો, તમારી બાજુમાં સોના ચાંદીનો વેપાર કરનાર છે એ તમને એટલું નુકસાન નથી કરતો તમારા વેપારને, પણ તમારી જ બાજુમાં કોઈ બીજી દુકાન શુદ્ધ ઘીનું બોર્ડ મારી અને ભેસળવાળું ઘી ઓછા પૈસે વેચે એ તમારા વેપારને ધક્કો મારે છે, એ તમારા વેપાર માટે ડેન્જરસ છે. એમ વિતરાગ માર્ગમાં, મૂળ વિતરાગ માર્ગ થી છૂટો પડીને જે વિતરાગના નામે જે માર્ગ ચાલે છે એ મૂળ માર્ગને થકો મારે છે અને એ વધારે અપરાધી ઓલા કરતા છે, સોના ચાંદીના વેપારી કરતા એ વધારે અપરાધી છે. એમ વાત છે, દ્વેષ કરવાનો વિષય નથી, સમજવાનો વિષય જરૂર છે, સમજવાનો કરવું કરાવવું ને અનુમોદવું એમાં બહુ સમજણની જરૂર છે, એ વિષયની ગંભીરતા ઘણી છે, થોડી નથી. અને આપણે આપણા આત્મકલ્યાણ સિવાય આ ક્ષેત્રમાં પ્રવેશ કરવાનો કોઈ હેતુ નથી, એ હેતુથી ચાલો તો બચી જવાય, નહીંતર બચવું મુશ્કેલ છે, પરિસ્થિતિ ઊભી થાય છે. એની અંદર ચોક્કસ મહેબુભાઈ નથી આવ્યા, મહેબુભાઈ આવ્યો છે એ અહીંથી ઘોઘા ગયેલા કોઈ પેસેન્જરને લઈને સપ્ટેમ્બર શ્રાવક છે કોઈ ગ્રસ્તને લઈને, ત્યાં કાંઈ ફંક્શન હશે, નવખંડા પાર્શ્વનાથનું મંદિર મોટું છે ને ત્યાં વેરાસર, ત્યાં ભક્તિ ભક્તિને ધમાલ ચાલતી હશે, આવી બેસી ગયા. બેસતા પછી જુએ ભાઈ તો કુદરતી છે એનો, તો આનો આત્મા મૂંઝાવા માંડ્યો, આ ભગવાનને આંગીને આ મુગટને આ આંખો ફાડીને જુએ, મોટી ચક્ષુ તો બધી બહાર નીકળી ગયો, હું તો બહાર નીકળી ગયો ને એટલું બધું મને અંદર ખળભળાટ થઈ ગયો કે એ લોકોને ભક્તિ પૂરી થઈને મને ત્યાં ભોજનશાળામાં જમવાનું કીધું, હું જમી ન શક્યો, મારે નથી જમવું, મારે નથી જમવું, મારે આ નથી જમવું, તે લોકોનું મને જમવાનું મન ન થયું, એને એમ થઈ ગયું મેં કોઈ મોટો અપરાધ કરી નાખ્યો. આત્મા અંદરથી મુસલમાન નથી કોઈ, આત્મા કોઈ મુસલમાન નથી, એનો આત્મા એ વાતનો નિષેધ જોરથી કરી નાખ્યો, એ કોઈ પ્રકારની યોગ્યતા સૂચવે છે. ઊભો થઈ ગયો માણસ, ચાલુ ફંક્શનમાંથી ઊભો થઈને બહાર નીકળી ગયો, અનુભવ એને આકુલતા થઈ ગઈ. પ્રયોજન શું જવાનું, જોવાનું કે આપણે જવાનું પ્રયોજન શું, કઈક અભિપ્રાય લઈને તો જતા હોય, કોઈ કારણ છે તો જતા હોય, કોઈ કારણ તો છે નહીં જવાનું, હોય તો બતાવો કોઈ કારણ હોય તો. આપણે કોઈ કારણ જ હોતું નથી, પછી જવાનું શું કારણ છે? મસ્જિદમાં જાવ ને કારીગરી જોવાય નહીં વાંધો, એટલે હેતુ જોવાનો છે, હેતુ જોવાનો છે. અમારે બહુ તકલીફ થતી અમેરિકામાં, અમારે શું થયું, ચેરી હિલમાં ગયા ને ત્યાં રાત્રે ત્યાં સપ્ટેમ્બર દેરાસ ચેરી હિલમાં અમે બહાર ઉભા રહે, બધાને બહુ ખરાબ લાગ્યું. અંદર ન જોતા નહોતા જોતા, એક કે ભાઈ જરાક અંદર તો આવો તમે, હવે એમને ઉભા રહીએ. ડોલરભાઈને કીધું ભાઈ આરતી બારતી અમને પકડાવે તો વચ્ચેથી તમે લઈ લેજો, અમારું કામ નથી, આ તો ખોટ આવી ભરાણા જેવું થયું છે અમારે તો, હા કાંઈ ક્યાં આવી ભરાણા. એ લોકોને જરાક દુઃખ પણ લાગ્યું હતું, કારણ કે મને એમાં શું લાગે ભાઈ આપણા ભગવાનનો અપમાન કરે છે એવું એ લોકોને લાગે. એકચ્યુઅલી આપણો કોઈ ઈરાદો નથી, પણ આપણે આપણા સિદ્ધાંતની સાથે ચુસ્તતા અને મક્કમતા તો હોવી જ જોઈએ. સૈદ્ધાંતિક મક્કમતા કે ચુસ્તતા ન હોય તો તો તમે ક્યાં ક્યારે રહ્યા જવાનું કંઈ ઠેકાણું ન રહીએ. કેમ કે કોઈના ખાતર તો કંઈ ધર્મ કોઈને કરવો નથી. એવો વિચાર તો ફરીને અમેરિકા જવું જ નહીં. તમારું આત્મકલ્યાણ શેમાં છે તમારે સમજવાનું. આપણે મંદિરમાં ન જઈએ એટલે એને ભગવાનનું અપમાન લાગે, પણ વિતરાગને શૃંગાર કરે એમાં વિતરાગનું અપમાન એમને નથી લાગતું. હવે કોણ એને સમજાવે, સમજવા કોણ તૈયાર થાય? ભગવાનનું અપમાન તો એ જ છે ખરેખર, કે જેને જે વસ્તુનો ત્યાગ કર્યો, મોહનું નિમિત્ત છે એમ ગણીને ત્યાગ કર્યો છે. ત્યારે શા માટે ત્યાગ કર્યો છે? મોહનું નિમિત્ત છે માટે ત્યાગ કર્યો છે. અને જેનો મોહ સર્વથા ચાલ્યો ગયો છે એવા નિર્મોહી પરમેશ્વર છે, એને તમે મોહના નિમિત્તવાળા દેખાડો, એ કેટલું બધું ઓકવર્ડ છે. કેટલું બધું ઓકવર્ડ છે, પણ એ કોઈ વિચાર નથી કરતો, એનો કોઈ વિચાર જ નથી આવતો. અંધશ્રદ્ધાથી ચાલતું હોય છે એટલે એની પાછળ કોઈ વિચાર વિવેક વિચાર શક્તિ હોતી જ નથી એવું લાગે છે. મૂળ માર્ગ તો આમ તો સંપ્રદાયની દ્રષ્ટિએ તો દિગંબર સંપ્રદાયમાં છે, પણ આજે સંપ્રદાય બીજે રસ્તે ચડી ગયો છે. 2500 વર્ષમાં અનેક વિકૃતિઓ આવી, એટલે એમના મંદિરોમાં તો એમ કહે છે કે ગમે ત્યારે કાંજી સ્વામી વાળાના મંદિરો એમને એમ રહેશે શુદ્ધ અમનાય વાળા, બાકી શુદ્ધ અમનાય દિગંબર સમાજમાં જળવા બી મુશ્કેલ પડશે. એટલા માટે કે પેલા લોકોની સંખ્યા વધતી જાય છે અને બળ એનું વધતું જાય છે, સાધુઓની પણ એની સંખ્યા વધતી જાય છે, 20-25 સાધુઓની. એટલે એ લોકો 43 ને 20-25માં ટ્રાન્સફર કરે છે, જેમ દિગંબર ને 27માં ટ્રાન્સફર કરે છે. લડાઈ ચાલે છે, અંતરિક્ષ મારી ગયા ને દિગંબર, અંતરિક્ષ મારી ગયા, હા એ સમય શિખરમાં ચાલે છે. કહેવાનો મતલબ શું છે, સમજણ સ્પષ્ટ હોવી જોઈએ. તત્વજ્ઞાન છે એ દિગંબર આચાર્યોના ગ્રંથોમાં જિનેન્દ્ર પરમાત્માના સિદ્ધાંતો અકબંધ જળવાઈ રહ્યા છે. સતંબર આગમોની અંદર એડેપ્ટેશન આવી ગયું છે, કેટલીક મૂળ વાતો રહી છે, કેટલાક ચેન્જ થઈ ગયા છે. એટલે એમાં તો સત્યનો પારખું હોય એ બીજી વાત છે. જ્ઞાનીને તો કોઈ ગ્રંથનો વાંધો નથી આવવાનો, એ તો ભાગવતમાં છે કે ગીતામાં છે તો એમાંથી કાઢશે તત્વ. ચાર વેદ પુરાણ આદિ શાસ્ત્ર સૌ મિથ્યાત્વના, પણ જ્ઞાનીને તે જ્ઞાન ભાષા એ જ ઠેકાણે ઠરો. એમની પાસે વિશાળતા છે ને તત્વદ્રષ્ટિ છે, બે વાત ભેગી છે. એ વિશાળતા અને તત્વદ્રષ્ટિ એમને પોતાને પરમાર્થનો દ્રષ્ટિકોણ છે એ મજબૂત કરાવે છે. જેની પાસે તત્વદ્રષ્ટિ ન હોય અને વિશાળતા ન હોય એ ક્યારેક કઈ બાજુ ચાલ્યો જાય એને ખબર પોતાને જ ન પડે. અને આ ભૂલ છે એ સામાન્ય ભૂલ નથી, એને લાઇટલી ન લઈ શકાય, હળવાશથી ન લઈ શકાય. ક્યું ખાના ખાય એમાં ક્યું જાતે પણ જરૂરત ક્યાં હે જાણે કે નહીં જાના છીએ. દેખો હમ લોગોં કે જો ઉમ્ર હો ગઈ હે ઉસમે હમારે પાસ ટાઈમ નહીં હૈ. એસા તો કિસી કા કોઈ નિશ્ચય હૈ જ નહીં. આયુષ પૂરો હોને કા નિશ્ચિત કાલ તો કિસી કે પાસ હૈ નહીં, લેકિન જિસને જ્યાદા ભોગ લિયા ઉસકે પાસ તો કમ રહા હી હૈ. તો અપને કો તો અપને કામ મેં લગ જાના હૈ. દુનિયા દુનિયા કી જાને, સગે સંબંધી ઉનકી જાને, હમકો હમારા કામ કરના હૈ. અપને કો નહીં જાના હૈ, કહીં ભી નહીં જાના હૈ, કોઈ જગ્યા પે નહીં જાના હૈ. અપને અપના કામ કરો. બિના મતલબ હમ બે મતલબ ક્યુ ઝગડા ખડા કર દે. આપ ઇધર આયે નહીં, આપને દર્શન ક્યાં નહીં, આપને વો ક્યાં નહીં, વો ક્યાં નહીં, જરૂર ક્યાં હૈ જાને કી જરૂરત હી નહીં હૈ. એટલે જેને આત્મકલ્યાણ કરવું હોય એને તત્વજ્ઞાનનો અભ્યાસ કરવો હોય તો દિગંબર શાસ્ત્રોનો જ કરવો હોય, અને સત્સંગ કરવો હોય તો કેવળ આત્મકલ્યાણના અભિપ્રાયવાળા જીવો સાથે જ કરવો, અન્ય હેતુવાળા સાથે નહીં કરવો, નહીં તો નુકસાન થશે. ક્યાં થશે કેટલું થશે ખબર નહીં પડે, પણ થશે એ વાત નક્કી છે, ચોક્કસ છે, નિશ્ચિત છે. શું કહે છે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ એક જીવને મોહનીય કર્મનું બંધન થાય તો તે 70 કોડાકોડી સાગરૂપમનું થાય એમ શ્રીજીને કહ્યું છે. તેનો હેતુ સ્પષ્ટ છે કે જો અનંતકાળનું બંધન થતું હોય તો પછી જીવનો મોક્ષ ન થાય. કાલ તો મર્યાદિત છે દરેકનો, પછી એવા ને એવા તમે બાંધા કરો એ બીજી વાત છે, પણ જે બંધાય છે એ તો મર્યાદિત કાળનું જ બંધાય છે. અનંતકાળનું કોઈ બંધાતું નથી, ને અનંતકાળનું બંધાય તો કોઈનો મોક્ષ થાય નહીં, પણ એવું તો છે નહીં. એ બંધ હજુ નિવૃત્ત ન થયો હોય પણ લગભગ નિવર્તવા આવ્યો હોય, 70 કોડાકોડીનો પૂરો થવાની તૈયારી હોય, ત્યાં વખતે બીજી તેવી સ્થિતિનો સંભવ હોય, બીજી 70 કોડાકોડીના બાંધતો જાય એમ અનંતકાળ પ્રવાહે ચાલે, પણ કોઈ એક કર્મ અનંતકાળની સ્થિતિથી બંધાતું નથી જ. પણ એવા મોહનીય કર્મ કે જેની કાળ સ્થિતિ ઉપર કહી છે તેવા એક વખતે ઘણા બાંધે એમ ન બને. એક વખતે 70 કોડી કોડું, પછી બીજા કાળે બીજી 70 કોડી કોડું બને, ત્રીજા કાળે પછી 70 કોડો કોડીનું બાંધે, પણ એક કાળે ઘણા 70 કોડા કોડીના બાંધી દે એમ નહીં.
બધી જ સાથે ભગવાન છે જેવું.
એટલે દરેક ભક્ત મર્યાદિત કાળના બાંધે છે. પ્રવાહ ભલે અનંત કાળ ચાલે, અનુક્રમે હજુ તે કર્મથી નિવૃત્ત થવા પ્રથમ બીજું તે સ્થિતિનું બાંધે, તેમ બીજું નિવૃત્ત થતા પ્રથમ તે સ્થિતિનું બાંધે, પણ બીજું ત્રીજું ચોથું પાંચમું છઠ્ઠું એમ સૌ એક મોહની કર્મના સંબંધમાં તે સ્થિતિનો બાંધા કરે એમ બને નહીં. ઓછો હતો બંધાય, બધી વખતે સિત્તર કોડા કોડીનો જ બંધાય એવું કાંઈ નહીં. આગળ પાછો ઓછી વધતા સ્થિતિનો બંધાય, કારણ કે જીવને એટલો અવકાશ નથી એવા પરિણામનો પરિસ્થિતિ નથી હોતી. મોહની વધઘટથી આજ કરતી હોય છે. એક ધારા મોહના પરિણામ પણ કોઈના રહેતા નથી. મોહનીય કર્મની એ પ્રકારે સ્થિતિ છે. તેમ આયુષ કર્મની સ્થિતિ શ્રીજીને એમ કહી છે. હવે બીજા કર્મની વાત કરે છે કે એક જીવ એક દેહમાં વર્તતા તે દેહનું જેટલું આયુષ છે તેટલાના ત્રણ ભાગમાંના બે ભાગ વ્યતીત થઈ આવતા ભવનું આયુષ જીવ બાંધે, તે પ્રથમ બાંધે, તે પહેલા બાંધે નહીં. અને એક ભાવમાં આગામી કાળના બે ભાવનું આયુષ પણ બાંધે નહીં, એક જ ભાવનું બંધાય. એક ભાવમાં આવનારા બીજા એક ભાવનું જ આયુષ બંધાય, અને તે પણ બે તૃતીયાંશ આયુષ ભોગવા પછી બંધાય, એ પહેલા કોઈને ન બંધાય. એક માણસ 27 વર્ષનું આયુષ લઈને જન્મ, તો 18 વર્ષ પહેલા એને બીજો નવા આયુષનો બંધ ન પડે. 18મે વર્ષે એને જો બંધ પડી ગયો તો પડી ગયો, ન બંધ પડ્યો તો પછી 9 વર્ષ રહ્યા, એમાં 6 વર્ષ સુધી બંધ ન પડે. બાકીના 3 વર્ષ બાકી હોય ત્યારે જો નવો આયુષ બંધાઈ જાય તો બંધાય જાય. જો એ વખતે ન પડ્યો તો પાછા 2 વર્ષ સુધી ન પડે, 1 વર્ષ બાકી રહ્યું ત્યાં સુધી, બાકી રહ્યું ત્યારે પડી જાય. જો ત્યારે ન પડ્યો તો પછી 12 મહિનામાંથી 8 મહિના સુધી બંધ ન પડે. એ કુદરતી જ કોઈ વ્યવસ્થા છે, ના એવું કઈ નથી, એવું કઈ નથી. એ આખી કોઈ વ્યવસ્થા કેવું જ્ઞાન ગોચર લાગે છે.
એમ લાગે કે આયુષ્યમાં બહુ બુદ્ધિ છે. હા, અપેક્ષા એમ લાગે કે આયુષ્યમાં એવી બુદ્ધિ છે કે બે તૃતીયાંશ વખતે જ બંધાય, અને ધારો તો સમ્યક દ્રષ્ટિ શુભ ભાવમાં તો નહીં બંધાય,
છેલ્લા 3 સમયો બાકી રહે ત્યાં સુધી એની અવધિ છે, ગમે ત્યારે પડે. ચિંતા કોને છે? જાગૃત નથી એને કોને ચિંતા છે? આવતા ભાવની ચિંતા કોને છે? જે પોતાના આત્મકલ્યાણ માટે જાગૃત નથી એને છે. જે પોતામાં જાગૃત છે એને ચિંતા છે. હું પોતે અનાદિ અનંત આયુનો ધારક પદાર્થ છું. મારે કોઈ આયુષ છે જ નહીં, અનંતકાળથી જીવતો આવ્યો છું ને અનંતકાળ જીવવાનો છું. આયુષ બધા શરીરના છે, મારે એની આરે છે, મારું સ્વરૂપ નથી. જ્યાં એ મારું સ્વરૂપ નથી તો પારકાની ચિંતા મારે છે ને? તમારા આયુષની ચિંતા હું કરું છું, મારા આયુષની તમે કરો, આવે જ કોઈ દેવી કલ્પ ન આવે. એમ શરીરના આયુષની ચિંતા છે ને? શરીરનું આયુષ શરીર પાય, મારામાં એનો કાંઈ લેવા દેવા નથી. જેમ એક દીવાને તમે આ ઓરડામાંથી કોળિયું લઈને ગયા, ફાનસ લઈને ગયા, આ ઓરડામાં પ્રકાશો છે, તમે પ્રકાશે છે દીવો, બીજા રૂમમાં ગયા એટલે એને પ્રકાશે છે, એ જ ફાનસ લઈને ત્રીજા રૂમમાં ગયા એટલે એને પ્રકાશે છે. એમાં ચૈતન્ય દીવો છે, જુદા જુદા દેહને પ્રકાશે છે, કોળિયા બદલે છે, દીવો દીવો છે, હળ એવડા રે ને કઈ લેવા દેવા નથી. ચૈતન્ય પ્રકાશને દીવાના પ્રકાશને ઓળા હારે કઈ સંબંધ નથી જોયું કે અહીંયા આ વસ્તુ પડી છે, આ ઓલા રૂમમાં આ વસ્તુ પડી છે, આ વસ્તુ પડી છે, આ ભાવમાં આ ગાવાના છે, તો બીજા ભાવમાં બીજા છે, ત્રીજા ભાવમાં ત્રીજા છે. બાકી કોઈની હારે લેવા કે
દેવા,
કઈ લેવા દેવા નથી કોઈની હારે. મારા ભ્રાંતિથી લાગે છે કે આ મારા, એ જ મારા, મારા એ મારા, મારા એટલે ખૂન કરનારા, એટલા મારા લાગ્યા એ જ મારા. દેખાવા જોઈએ કે આ મારામાં મારા દેખાવા જોઈએ, મારામાં મારનારા દેખાવા જોઈએ. એવી સ્થિતિ છે, અર્થાત જીવને અજ્ઞાન ભાવથી કર્મ સંબંધ ચાલ્યો આવે છે. જે કઈ કર્મનો સંબંધ છે, મુખ્ય અજ્ઞાન ને મોહ છે, મોહ ને અજ્ઞાન સાથે છે. મોહ છે એ શ્રદ્ધાની વિપરીતતા છે, અજ્ઞાન છે જ્ઞાનની વિપરીતતા છે, બે સાથે ચાલે છે. તથાપિ તે તે કર્મોની સ્થિતિ ગમે તેટલી વિટમણા રૂપ છતાં, અનંત દુઃખ અને ભવનો હેતુ છતાં, શું તે તે કર્મોની સ્થિતિ, અજ્ઞાનથી બંધાયેલા કર્મોની સ્થિતિ ગમે તેટલી વિટમણા રૂપ છતાં અને અનંત દુઃખના અને અનંત ભવનો હેતુ હોવા છતાં પણ જેમાં જીવ તેથી નિવૃત્ત થાય તેટલો અમુક પ્રકાર બાદ કરતા સાવ અવકાશ છે. શું કહે છે એમ, એવી સ્થિતિ હોવા છતાં જીવ તેથી નિવૃત્ત થાય એટલો અમુક પ્રકાર બાદ કરતા સાવ અવકાશ છે. એટલે શું કે અસંગની જીવ થયો ત્યાં પછી કોઈ ઉપાય નથી. ત્યાં કોઈ વિવેક વિચારપૂર્વક આત્મકલ્યાણનો કોઈ અવકાશ નથી રહેતો. એ સ્થિતિને બાદ કરતા સાવ અવકાશ છે. જેમ કે અત્યારે આપણે સંઘની પંચેન્દ્રિય મનુષ્ય છીએ, તો આપણને આત્મા આપણા આત્મકલ્યાણ કરવાનો પૂરેપૂરો અવકાશ છે. કોઈ કાંઈ પણ બહાનું કાઢતો હોય તો એ ખોટો છે. કાંઈ પણ બહાનું કાઢતો હોય તો ખોટો છે. હું આ કારણે નથી કરી શકતો, કંઈ ખોટું વાત છે. સાવ અવકાશ છે. જીવના પરિણામને કોઈની પહોંચ નથી, કોણ રોકે? સુગાનીજીની ચર્ચામાં કોઈ બેને પ્રશ્ન કર્યો છે કે અમે અહીંયા આવીએ છીએ ને, એ અમારા ઘરવાળાને રૂચતું નથી, અને સત્સંગ કરવા પણ ક્યારેય ક્યાંય જઈએ તો અમારા ઘરવાળાને ગમતું નથી, એટલે ક્યારેક ક્યારેક તો ચોરી છૂપીથી સત્સંગ કરીએ છીએ કે ઘરવાળા જાણે નહીં. હવે આ પરિસ્થિતિમાં શું કરવું? તમે કામ તો અંદર કરવાનું છે, અંદર કરી લ્યો ને, કે નો ઘરવાળો જાણે ને બારવાળો જાણે, કે ઘરવાળો જાણે નહીં ને બારવાળો જાણે નહીં, કે અંદર કોની પહોંચ છે? સાવ અવકાશ છે. બીજા કૃપાળદેવ કે છે એ જ વાત છે કે તમને તમારું આત્મકલ્યાણ કરવા માટે પૂરેપૂરો અવકાશ છે. એમાં કોઈ બાનું કાઢો કાઢો તો એ તમારો પોતાનો પ્રતિબંધ બોલે છે, બીજું કાંઈ નથી. તમારો પોતાનો જ પ્રતિબંધ બોલે છે, બાકી કાંઈ વાતમાં માલ નથી. એક આટલું કામ થાય ને, એક આટલું કામ પતી જાય ને, એક આટલું કામ કરી લઉં ને, એને કોઈ બી કામ કરવું નથી, એને અરુચિ બોલે છે એ બધું. પંચેન્દ્રિય અસંગની હોય, ચાર ઇન્દ્રિય થી તો અસંગની જ છે બધા. પંચેન્દ્રિયમાં બે ભેદ છે, સંગની ને અસંગની. પછી ચાર ઇન્દ્રિય છે તો સંગની પણ છે જ નહીં. ચાર ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, એક ઇન્દ્રિય, કોઈ સંગની છે જ નહીં. એટલે નિગુદમાં તો સંગનીનો સવાલ જ નથી કાંઈ. અને સંગની થયું એટલે અસંગની નહીં થાય એવું છે નહીં. અનંતવાર સંગની થયો, અનંતવાર અસંગની થયો, અનંતવાર નિગુદમાં ગયો, અનંતવાર પછી મનુષ થયો. અનંતવાર નિગોદમાં ગયા પછી અનંતવાર જૈનનો સાધુ થયો, સંગની નહીં. દીક્ષાયું લીધી અનંતવાર ઉદયનાગરની. કોની? ઉદયનાગરની. આત્માના ઘરની દીક્ષા નહોતી. આત્માના ઘરની એક આત્મભાવના ખરી ઉગી નથી એવી. કઈ વાર આત્મકલ્યાણની ભાવના આત્માના ઘરમાંથી આવે તો એનું પરિણામ બીજું આવે છે. બાકી ઉદયના ઘરનું તો બધું થઈ ચુક્યું. તે કર્મોની સ્થિતિ નિવૃત્ત થાય, સાવ અવકાશ છે ત્યાં સુધી આપણે એમાં અમુક પ્રકાર બાદ કરતા, એટલે અસંગની પ્રકૃપણાનો અવકાશ બાદ કરતા જીવને સાવ અવકાશ છે. આ પ્રકાર જીને ઘણો સૂક્ષ્મપણે કહ્યો છે. આ વિષયમાં ઘણી સૂક્ષ્મતા જીનાગમની અંદર ભગવાને કહેલી છે, તે વિચારવા યોગ્ય છે. જેમાં જીવને મોક્ષનો અવકાશ કહીને કર્મબંધ કહ્યો છે. સરવાળે તાત્પર્ય એ છે અથવા એનો પરમાર્થ એ છે કે એવું ક્યારે બનવાનું નથી કે બનતું નથી કે જીવનો મોક્ષ થાય જ નહીં કોઈ દિવસ. ભલે નિગોદમાં જાય તો એનો મોક્ષ ન થાય એવું બનવાનું છે એવું કંઈ છે જ નહીં. શું? દાખલા તરીકે નિગોદની અંદર સાદી મિથ્યા દ્રષ્ટિ પણ અનંતતા છે. સાદી મિથ્યા દ્રષ્ટિ, હા, ફરીને મિથ્યા દ્રષ્ટિ થયા હોય એવા. અનાદિ મિથ્યા દ્રષ્ટિ તો છે જ અનંતતા, એ તો અનંતતા. સાદી મિથ્યા દ્રષ્ટિ પણ શું છે કે તો નિગોદમાંથી નીકળીને પામવાના છે. હા, એને અર્ધપુટગળ પરાવર્તનથી વધારે કાળ નથી, એટલે અનંતકાળ નિગોદમાં નહીં રહે. ભલે જાય તો બહાર નીકળી જશે. એટલે જીવનો મોક્ષનો અવકાશ કહીને કર્મ બંધ કર્યો છે. શું આખો એમને ટોટલ માર્યો પારમાર્થિક વ્યૂ પોઈન્ટ શું આપ્યો કે તમે કર્મની થિયરી ને કર્મના વિષયને ઉદયને સત્તાને સ્થિતિને બધા ગમે એટલી વાત સમજો, એનો પરમાર્થ આ છે. આખા કર્ણાનું યોગનો પરમાર્થ એક લીટીમાં માર્યો. એમને જ્ઞાન દશા શું બતાવે છે? શું આ સમ્ય જ્ઞાનની નિશાની છે? સમ્ય જ્ઞાન છે એ ગમે તેવા તુચ્છ વિષયમાંથી પરમાર્થ કાઢે. આ સમ્ય જ્ઞાનની નિશાની છે. એટલે આખા કર્ણાનો યોગને એમણે ટોટલ માર્યો કે જીવે શ્રીજીને કર્મના વિષયમાં ઘણા સૂક્ષ્મ પ્રકારે વિષયને ખોયલો છે કે જે જગતમાં કોઈએ નથી ખોયલો. કેમ કે કેવળ જ્ઞાન મુદર તો એ સમજાય નહીં, કોઈ જ્ઞાનમાં આવે નહીં. તો પણ સરવાળો એનો એ છે કે જીવને મોક્ષનો અવકાશ કહીને કર્મ બંધ કર્યો છે. તો કર્મનું ગમે જ્ઞાન કર, મોક્ષનો અવકાશ છે એ ભૂલવાનું નથી આમાં. અને એ ન ભૂલ તો તું મોક્ષ માટે પ્રયત્નવંત રહીશ. કર્મની ચિંતા, બંધની ચિંતા કરવાની તારે જરૂર નથી. તો મોક્ષ માર્ગમાં આગળ બધ. સ્વભાવ તો એ જ છે. સ્વભાવ બંધવાળો નથી તો કોઈનો છુટકારો જ ન થાય. સ્વભાવ તો મુક્ત જ છે એક ન્યાય, અને એક ન્યાય બંધ મોક્ષથી રહિત છે. છતાંય એને અપેક્ષા લગાડવી હોય તો મુક્ત છે એમ કહેવાય. બંધવાળો તો છે જ નહીં, સાપેક્ષપણો એટલું લાગે. બાકી નિરપેક્ષપણે તો બંધ મોક્ષ બંનેથી નિરપેક્ષ છે સ્વભાવ. અહીં સુધી રાખીએ, વાગેનું કાલ
ખદા માયા નંદ સુસા.